ലാദ്യനവച്ഛിന് നന്ദതിന് മാത്രമൂർത്തയേ സ്വാനുഭൂത്യൈകസാരായ നമഃ ശാന്തായ തേജസേ മുഖം കരോതി വാചാലം പങ്കും ലംഘയതേ ഗിരിം യത് കൃപാതമഹം വന്ദേ പരമാനന്ദമാധവം വസുദേവസുതം ദേവം കംസചാണൂരമർദനം ദേവകീ പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു കർപൂരഗൗരം കരുണാവതാരം സംസാരസാരം ഭുജഗേന്ദ്രഹാരം സദാവസന്തം ഹൃദയാരവിന്ദേ ഭവം ഭവാനി സൈതം നമാമി ഭവം ഭവാനി സൈതം നമാമി യോഗീ യുഞ്ജീത സതതം ആത്മാനം. ഭഗവാനെ, ആത്മസംയം യോഗനു വർണ്ണൻ കർത്തീ വക്തെ ശ്രീമദ് ഭഗവത്ഗീതാ છઠ્ઠા અધ્યાયમાં യോഗിയെ നിരന്തര ആത്മാനું ધ્યાન કરવું જોઈએ, ആത്മാનું અનુસંધાન સાધવું જોઈએ. સર્વ પ્રકારના અનાત્મ પદાર્થોમાંથી મનને નિવૃત્ત કરીને સર્વ પ્રકારના અનાત્મ પદાર્થોની આકર્ષણ વૃત્તિને, મમતાને, આસક્તિને તિલાંજલિ આપીને કેવળ આત્મામાં અથવા પરમાત્માની અંદર જ પોતાના મનને જોડવું, એ પ્રકારે ઉપદેશ આપ્યો. અને એકાંતમાં રહેવાને માટેની પણ ભલામણ કરી. આગળ યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિત, રહસી સ્થિત, રહસી એટલે એકાંતમાં, જ્યાં આગળ વધારે પડતો કોલાહલ થતો ના હોય તેવા એકાંત સ્થાન અથવા પ્રદેશ વિશેષમાં સાધકે આસન જમાવવું જોઈએ. આરંભના સાધકોને માટે આ વાત ઘણી મહત્વની છે, મદદરૂપ થઈ પડે તેવી છે. સાધક જેમ જેમ આગળ વધતો ચાલે અને આગળ વધતા વધતા પરમાત્માના પ્રેમથી પરિપ્લાવિત પ્રાણવાળો બની જાય, માનસિક સ્થિરતા અથવા એકાગ્રતા સાધકની સરળ બની જાય, પછી તો એ ગમે તેવા સ્થાનમાં રહે, ગમે તેવા સ્થાનમાં આસન જમાવે, તો પણ મનની એકાગ્રતાને અનુભવી શકે. આજુબાજુ કોલાહલ થતો હોય, શોર બકોર થતો હોય, માણસો વાતો કરતા હોય, તેવી વખતે પણ પોતાના મનને એકાગ્ર કરી શકે. આપણે જોયું કે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પૂરો પાડ્યો એ કોઈ એકાંત પ્રદેશમાં પૂરો પાડ્યો નથી. હિમાલયની કોઈ કંદરા હોય અથવા તો ગંગા યમુના તટવર્તી કોઈ પુણ્ય પવિત્ર એકાંતિક પ્રદેશ હોય એવે ઠેકાણે ભગવાન ગયા નથી અર્જુનને લઈને, કે અર્જુન ચાલ હું તને ત્યાં આવે ઉપદેશ આપ. તારા મનની અંદર જે શંકા ને કુશંકાનું વિષ ચક્ર પેદા થયું છે, એ શંકા ને કુશંકાના વિષ ચક્રમાંથી તને મુક્તિ આપવાને માટે મારે તને એકાંત સ્થાનમાં લઈ જવો પડશે, અને એકાંત સ્થાનમાં જ હું પણ સારી રીતે ઉપદેશ આપી શકીશ, કારણ કે એકાંત સ્થાનમાં મારું મન સહેલાઈથી સ્થિર એકાગ્ર બની જશે. જ્ઞાન વિજ્ઞાનના ગૂઢાથી ગૂઢ રહસ્યો, જે રહસ્યોનો સંદેશો મારે તને સંભળાવવાનો છે, એ ગૂઢાથી ગૂઢ રહસ્યો ત્યારે જ મને યાદ પણ આવશે જયારે આજુબાજુ એકાંત થશે. ભગવાને એ પ્રકારની દલીલ અર્જુનની આગળ કરી નથી. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં મહાભારતના યુદ્ધનો આરંભ થવાની તૈયારી હતી, પૂર્વારંભ થઈ ચૂક્યો હતો. અશ્વોના હણહણાટ સંભળાતા હતા ચારે તરફ. યોદ્ધાઓ પોતાના શસ્ત્રોને ધારણ કરીને યુદ્ધ કરવાને માટે તત્પર બની ગયા હતા. અને ગીતાના પ્રથમ અધ્યાયમાં તો ત્યાં સુધી વર્ણન કરવામાં આવ્યું છે કે જુદા જુદા યોદ્ધાઓએ પોતાના શંખોને પણ વગાડ્યા હતા, એટલે શંખનાદ પણ ચારે તરફથી સંભળાતા હતા, જેથી યોદ્ધાઓ રંગમાં આવી જાય, ઉત્સાહમાં આવી જાય, યુદ્ધ કરવાની માટે લાલાયિત થઈ જાય. આવી પરિસ્થિતિની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાનો સદુપદેશ અર્જુનને સંભળાયો અને અર્જુને તેને ઝીલ્યો પણ ખરો પાછો. એટલે આપણને એમ લાગે છે કે જેનું મન એકાગ્ર હોય, જેનું મન સ્થિર હોય, એવા માનવને માટે સર્વત્ર એકાંત જ થઈ જાય છે. મનનું એકાંત જેને પ્રાપ્ત થઈ જાય છે એને બાહ્ય એકાંત હોય અથવા ન હોય તો પણ એકાંત જેવો જ આનંદ પૂરો પાડે છે. પણ જેમણે પોતાના મનના એકાંતને શોધ્યું નથી એમને માટે આરંભમાં બાહ્ય એકાંતની આવશ્યકતા પડે છે. સામાન્ય કક્ષાના જે સાધકો હોય એમને આપણે કઈ લખવાનું કહીએ તો પણ એ તો એમ કહે કે શાંતિ જોઈશ, એકાંત જોઈશ. જરાક અવાજ આવતો હશે તો અમારું મન સારી પેઠે સારા વિચારોને વ્યક્ત નહીં કરી શકે, અમે સારી રીતે બોલી પણ નહીં શકીએ. અને જો ઉત્તમ પ્રકારના શાસ્ત્રોને વાંચવા વિચારવાના હશે તો તે વખતે પણ કોલાહલ હશે, તો અમે સારી પેઠે શાસ્ત્રોને સમજી અને સમજાવી શકશું નહીં. જપ કરવાના હોય, ધ્યાન ધરવાનું હોય તો પણ એમને બહારના વિક્ષેપો સતાવે છે, બહારના વાયુમંડળની અસર એમના પર થાય છે. એટલે તરત જ કહે છે કે બહારથી શાંતિ નથી, મન આમ તેમ ફર્યા કરે છે. બહારનો જે અવાજ છે, શબ્દ છે, તે શબ્દ અમારા મનને બહિર્મુખ બનાવે, પોતાની તરફ લઈ જાય છે. હવે બહારથી કોઈ શબ્દ ન સંભળાતા હોય, ધારો કે તદ્દન એકાંત હોય તો પણ માનવ પોતાના મનને દરેક વખતે સ્થિર કરી શકે છે તેવું નથી હોતું. કારણ કે બહારના શબ્દો સંભળાતા નથી પણ અંદરના શબ્દો સંભળાયા કરે છે. માનવનું જે શ્રોત્રેન્દ્રિય છે, શ્રવણેન્દ્રિય, એ શ્રવણેન્દ્રિયની સૂક્ષ્મ અવસ્થા જે છે એની અંદર જે સુતેલા શ્રવણના સંસ્કારો છે, એ શ્રવણના સંસ્કારો એકાંત સ્થાનમાં પણ વળી પાછા બલવાન બને અને માનવ કલ્પના કરીને કેટલીક વાતોનું શ્રવણ કર્યા કરે. બહારના દ્રશ્યો દેખાતા ન હોય, આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા, આંખ બંધ કરીને નામ જપની ક્રિયાને આપણે આરંભી, પરંતુ તે વખતે બહારથી કોઈ પણ દ્રશ્ય ન દેખાતું હોય તો પણ કલ્પનાજન્ય દ્રશ્યો આપણી મનની આંખ આગળ એકદમ હાજર થઈ જાય છે અને એ દ્રશ્યોને જોવાની પ્રતિક્રિયા આપણા ઉપર એટલી બધી પડે છે કે આપણે હર્ષ શોકનો પણ અનુભવ કરતા થઈ જઈએ છીએ. ઘડીકમાં આપણું મન પ્રશાંતિનો અનુભવ કરે, ઘડીકમાં આપણું મન અશાંતિનો અનુભવ કરે, ઘડીકમાં આપણું મન ચંચલ બની જાય, ઘડીકમાં આપણું મન અચંચલતાની અંદર ડૂબી જાય. આ રીતે દ્વંદ્વોની અંદર વિરોધાભાસી વાતાવરણના પ્રભાવથી આપણું મન પણ વિરોધાભાસી ભાવોનો અથવા અસરોનો અનુભવ કરે છે. બહારથી તો આપણને એમ લાગ્યું કે એકાંતમાં બેઠા છીએ, આંખ બંધ કરી દીધી છે, કાનથી બહારના કોઈ શબ્દો હવે સંભળાતા નથી, વાતાવરણ નિઃશબ્દ છે અને નિસ્તબ્ધ છે, આવું વાતાવરણ છે. તો તે વખતે પણ મન પોતાના ચિંતન અને મનનની ક્રિયાને ચાલુ રાખે અને ચિંતન મનનની ક્રિયા ચાલુ રહેવાથી મન કેટલીક વાર બાહ્ય પદાર્થો તરફ પણ ચાલી જાય, જે પદાર્થોમાં આપણે હોઈએ નહીં ત્યાં ચાલી જાય, તેવા દ્રશ્યોને મન જુએ, તેવા વિષયો જે ભૂતકાળની અંદર બની ગયેલા પ્રસંગો હોય તે પ્રસંગોનું પુનરાવર્તન મન પોતાની રીતે કલ્પનાથી કરતું હોય છે અને પછી એના રસાસ્વાદને પણ અનુભવે. બહારથી જોતા તો એમ લાગે કે આપણું મોઢું બંધ છે, પણ આપણે જપ કરવા બેસીએ, ધ્યાન ધરવા બેસીએ ત્યારે વાણી, સૂક્ષ્મ વાણીથી આપણે કેટલાય માણસોની સાથે જુદી જુદી જાતની વાતચીત પણ કરતા હોઈએ અને કેટલીય પ્રકારના ભોજનના પદાર્થોનો રસાસ્વાદ પણ આપણું મોઢું બંધ હોય તે વખતે પણ આપણે લેતા હોઈએ. અને એક બાજુથી જપ ચાલતા પણ હોય, માળા ફરતી પણ હોય, અથવા તો મનમાં આપણે જપનું રટણ કરતા હોઈએ અથવા ધ્યાનની ક્રિયા કરતા હોઈએ, વચ્ચે વચ્ચે આવા વિક્ષેપો પડતા ચાલતા હોય, વળી પાછા આપણે મનને સ્થિર કરતા હોઈએ જપની અંદર અથવા તો ધ્યેય પદાર્થની અંદર, આરાધ્ય દેવની અંદર આપણા મનને આપણે કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરીએ, વળી પાછું મન છટકબારી શોધીને આપણે ખબરે ન પડે તે રીતે વળી પાછું વિષયોમાં ચાલ્યું જાય, આ જાતનો સંઘર્ષ મનને સ્થિર કરવાનો, એકાગ્ર કરવાનો આરંભના સાધકોના જીવનમાં ચાલ્યા કરે છે. અને સાધક જ્યારે એકદમ આગળની અવસ્થા પર પહોંચી જાય પછી તો આંખ બંધ કરે એટલે બહારના દ્રશ્યો, કલ્પનાના જે દ્રશ્યો પણ એની આંખ આગળ દેખાય નહીં અને વાણી પણ એની કલ્પનાજન્ય વિષયોનો વાર્તાલાપ કરે નહીં, કાન પણ કોઈ પણ પ્રકારના બાહ્ય શબ્દોને કલ્પનાથી પણ શ્રવણ કરે નહીં, મન મનન પણ કરે નહીં, બાહ્ય વિષયોનું અથવા બાહ્ય પદાર્થોનું ચિંતન પણ કરે નહીં, કેવળ પરમાત્માનું ચિંતન અને મનન કરે, પરમાત્માનું ધ્યાન ધરે, પરમાત્મા સિવાય અથવા તો જે મંત્ર અથવા નામ જપ આપણે કરતા હોઈએ તે મંત્ર ને નામ જપના સિવાય મન બીજે ક્યાંય પણ જાય નહીં, આવી અવસ્થાની પ્રાપ્તિ સાધકને બહુ જ દીર્ઘકાળના અભ્યાસ પછીથી પ્રાપ્ત થાય. આરંભમાં તો સંઘર્ષ કરવો જ પડે. આરંભમાં તો એકાદ ધ્રુવને, એકાદ પ્રહલાદને, એકાદ નરસિંહ મહેતા મીરાબાઈને, એકાદ રામકૃષ્ણ પરમહંસ દેવ રમણ મહર્ષિ જેવા પરમહંસોને જે પૂર્વજન્મના પ્રબળ સંસ્કારોને લઈને આવ્યા હોય તેમને સંઘર્ષ ના કરવો પડે. પણ આરંભના સાધકોને તો હંમેશા પોતાના મનની સાથે એને એકાગ્ર કરવાની માટેનો સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ કેટલીક વાર થોડા સમય સુધી ચાલે, કેટલીક વાર દીર્ઘ સમય પર્યંત ચાલે. એ સંઘર્ષ ક્યારે પરિપૂર્ણ બને તે કઈ કહી શકાય નહીં. સાધકના ઉત્સાહ ઉપર આધાર રાખે, સાધકની વૈરાગ્ય વૃત્તિ પર આધાર રાખે, સાધકની મનની અંદરની વિષયવતી વૃત્તિ કેટલા પ્રમાણમાં ઓછી થઈ છે એના ઉપર આધાર રાખે. સાધક પોતે પોતાનું આત્મનિરીક્ષણ કરીને પોતાના જીવનની વિશુદ્ધિ કેટલા પ્રમાણમાં સાધવા માટે કટિબદ્ધ છે એના ઉપર આધાર રાખે, અને પરમાત્માની પરમ અનુકંપા ઉપર પણ આધાર રાખે. જુદી જુદી વસ્તુઓ ઉપર સાધકના મનની એકાગ્રતાનો આધાર રહેતો હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર અર્જુનને આત્મસંયમ યોગના ઉપદેશને આપતી વખતે જે ભલામણ કરી છે એ સામાન્ય સાધકોને માટે, આરંભને માટે કરેલી છે. રહસી સ્થિતઃ, જેમનું મન આત્માનું ચિંતન મનન કરી શકતું નથી, જેમનું મન આત્માનું અનુસંધાન સાધતું નથી, અનાત્મ પદાર્થો આત્મા સિવાયના જે દુન્યવી પદાર્થો છે તેનું ચિંતન મનન કરવા માટે ટેવાયેલું છે, એવા જે આરંભના સાધકો હોય એમણે પોતાના મનની એકાગ્રતાને માટે એકાંતનું સેવન કરવું અનિવાર્ય રૂપેણ આવશ્યક છે. જ્ઞાનેશ્વર મહારાજ પોતાની જ્ઞાનેશ્વરી ગીતામાં ગીતાના 6 અધ્યાયના આ શ્લોકની ટીકા કરતી વખતે, એના પર ભાષ્ય લખતી વખતે, પોતાના વિચારોનું પ્રકાશન કરતી વખતે લખે છે કે રહસી સ્થિતઃ, એકાંત સ્થાન એટલે દેવ મંદિર, એકાંત સ્થાન એટલે સરિતાનો પ્રશાંત તટપ્રદેશ, એકાંત સ્થાન એટલે સુંદર મજાની પ્રસન્ન પર્વતમાળા, એકાંત સ્થાન એટલે કોઈ સુંદર મજાનું ઉપવન ઉદ્યાન કે જ્યાં બહારના પદાર્થો વિક્ષેપ કરતા નથી, બહારના શબ્દો અવાજો સતાવતા નથી, આવા એકાંત સ્થાનનો લાભ સાધકે લેવો જોઈએ. પરંતુ જે ઘોર કલિકાળની અંદર શ્વાસ લેતા હોય, જે વસ્તીની અંદર વસતા હોય, આજુબાજુ કોલાહલ સિવાય બીજું કશું જ ન હોય એવી નાનકડી શેરીઓમાં, અને તે પણ નાનકડા મકાનમાં, ઓરડામાં જે આખી જિંદગી વ્યતીત કરતા હોય, એવા માનવો ક્યાં પર્વતમાળામાં જાય, એવા માનવો સરિતાના તટ પ્રદેશ પર જઈને પલાઠી ક્યાં મારે, એવા માનવો કેવી રીતે દેવ મંદિરમાં વધારે સમય પર્યંત રહીને બેસી શકે, એમને માટે જરા કપૂરવું થાય. જ્યારે જ્યારે એમને અવકાશ મળે ત્યારે ત્યારે એકાંતનો લાભ લઈ શકે. મને યાદ આવે છે કે હું જયારે વડોદરામાં રહેતો હતો, થોડા દિવસને માટે રહ્યો હતો હિમાલય જતા પહેલા, ત્યારે હું જ્યાં રહેતો હતો ત્યાં એટલું બધું એકાંત નહોતું કે જે એકાંતથી મનને સંતોષ મળી શકે. એટલે એકાંતને હું શોધી કાઢતો હતો. હું વહેલી સવારે નીકળી પડતો હતો ઘરની બહાર, વ્યાયામ કરીને, સ્નાન કરીને, આકાશમાં તારાઓ હોય તે વખતે જ હું દરેક ઋતુમાં બહાર નીકળી જતો, ચાહે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય, અને કમાટી બાગમાં જતો. એ વખતનો કમાટી બાગ એટલે 1941ના કમાટી બાગની વાત કરું છું. 1941, ઘણા તમારા માના એ વખતે જન્મ લેવાની કદાચ તૈયારી પણ કરતા હશે, કેટલાક જન્મી ચૂક્યા પણ હશે. તો એ 1941ના વર્ષમાં હું કમાટી બાગમાં નીકળી પ્રવેશ કરતો હતો વહેલી સવારે, અને પછીથી ત્યાં આગળ એક જગ્યા મેં પસંદ કરી રાખેલી ઝાડની નીચે, ત્યાં જઈને પછીથી પદ્માસન વાળી અને ધ્યાન કરવા બેસી જતો. જ્યારે સૂર્યોદય થતો સામેથી પૂર્વ દિશા તરફથી, પૂર્વ દિશા તરફ અભિમુખ બનીને બેસતો, એટલે જ્યારે સૂર્યોદય થતો અને સૂર્યોદય બરાબર થઈ જતો ત્યારે મારા મુખમંડળ ઉપર સૂર્યના કિરણો આવતા ફેલાતા, તે વખતે પછી હું આંખ ધીરેથી ઉગાડતો અને થોડા વખત સુધી ઉગાડી આંખે તાજા સૂર્યનું ધ્યાન ધરતો હતો, તાજા સૂર્ય તરફ જોતો, એટલે જે તાજા સૂર્યના કિરણો અથવા પ્રકાશ આંખને હાનિ પહોંચાડતા નથી. આ રીતે લગભગ 2-2.5 કલાક સુધી હું બેસતો હતો. પછીથી શાંતિથી ઘેર જતો, અને પછી બપોરે પણ ભોજન કર્યા પછીથી એવી એક એકાંત જગ્યા મેં શોધેલી કે તમને ખબર પણ નહીં હોય, વડોદરામાં નિવાસ કરો છો છતાં પણ તમારામાંના ઘણાએ જગ્યાને નહીં જોઈએ. આપણે રાજમહેલ રોડ તરફ ચાલ્યા જવાનું, અને રાજમહેલ રોડથી જ્યારે આપણે કામાટી બાગ તરફ જઈએ, જેલ રોડ તરફથી આગળ વધીએ, તો તમને ખબર પડશે કે જ્યારે આપણે આગળ ચાલીએ કામાટી બાગ તરફ, તો ડાબા હાથ તરફ જંગલ જેવું જ આપણને દેખાય છે, જેલના રસ્તે ડાબા હાથ તરફ. અને એની અંદર જો તમે ચાલ્યા જાઓ તો બહુ જ અંદર ગયા પછી એક શિવાલય આવે છે, નાનકડું શિવાલય. ઘણાય નહીં જોયું હોય, તમારામાંથી જોવાની ઈચ્છા હોય તો જોજો. તો એ શિવાલયના સ્થાનમાં હું બપોરે ઘણી વાર ચાલ્યો જતો, ત્યાં એકાંત જેવું જ રહેતું, અને બપોરે ત્યાં જઈને પુસ્તકો કેટલાક ધાર્મિક વાંચતો, ડાયરી લખતો, આત્મનિરીક્ષણ કરતો, અને એકાદ કલાક 2 કલાક ત્યારે પણ ધ્યાન અથવા પ્રાર્થના કરી, અને સાંજનો સમય થતો ને વળી પાછો ઘેર આવતો. બોલો, એકાંત મળી ગયું કે ના મળી ગયું? આપણે જો જોઈતું જ હોય એકાંત, અને આપણા ઘરની અંદર એકાંત ન હોય, તો આપણી આજુબાજુ આવા એકાંત સ્થળો આપણા જ શહેરમાં, આપણા જ ગામમાં ઘણા હોય છે, જેનો લાભ આપણે લઈ શકીએ. અને ઘરની અંદર પણ રાત્રે બધા સુઈ જાય પછી તો એકાંત જ થઈ ગયું, શું વાંધો આવી ગયો? લાઈટ બંધ થઈ ગઈ, બધા જ સુઈ ગયા, નાક બોલવા માંડ્યા બધાયના, તમે પણ થોડીક વાર નાકને બોલાવવા માંડો કૃત્રિમ રીતે, આજુબાજુનાને લાગે કે હવે ભરપૂર ઊંઘમાં છે, કોઈ તમને બોલાવે નહીં, પછી ધીરેથી બેઠા થઈ જાઓ પથારીની અંદર, અને કલાકે એક જપ કરો ને, શું વાંધો છે? આજે પણ હું 12 વાગે રાત્રે 12:05 હતી ત્યારે ઉઠ્યો, રાત્રે 12:05, અને પછી મોઢું ધોઈ નાખ્યું. મોઢું ધોઈ નાખીને મેં મારા ઓરડાની અંદર આટા માર્યા 2 વાગ્યા સુધી. આટા મારતા મારતા મેં પ્રાર્થના જે કંઈ કરવાનું હતું તે કર્યું, અને પછી આટા મારતા મારતા થાક લાગ્યો એટલે બેસી ગયો પાછું. આ રીતની મારી સ્થિતિ. માં સર્વેશ્વરીને પણ મેં જગાડ્યા 12 વાગે, મેં કહું ઉઠો, 12 વાગ્યા છે, આપણે સાધના કરવી જોઈશે ને, આપણે ત્યાગ કર્યો છે, એનો અર્થ એમ કે આપણે પ્રત્યેક પળને સાધનામાં પરોવવી જોઈશે, અને જેટલું બને તેટલું સાધનાના ક્ષેત્રે આગળ ને આગળ વધવું જોઈશે. ફર્સ્ટ ક્લાસ નહીં, ફર્સ્ટ ક્લાસની કાંઈ જ કિંમત નથી અત્યારે તો. ફર્સ્ટ ક્લાસમાં પણ ફર્સ્ટ, આ જાતની સાધના આપણે કરવી જોઈએ, તો જ આપણે સંસારને કંઈક આપી શકીશું, અને અત્યારે જ કરી શકીશું જ્યારે ઉંમર નાની છે, જ્યારે તરવરાટ છે, જ્યારે તાજગી છે, જ્યારે વાતાવરણ અનુકૂળ છે. માટે ઉઠી ગયા, એટલે થોડા વખત પછી એ પણ ઉઠી ગયા. મોઢું ધોઈ નાખ્યું, હવે તમને જો કંટાળો આવે તો આટા મારતા મારતા માળા લઈને જપ કરો, ના આવે કદાચ સુસ્તી ન થતી હોય તો બેસીને કરો ધ્યાન. એટલે એ પણ પોતાનું કાર્ય કરવા માંડ્યા. તો જેને કરવું છે એ તો ઊંઘમાંથી પણ કાપ મૂકે, સમયને કાઢે છે, પોતાના ઘરમાં જેને એકાંત મળી જાય, પ્રભાતે એકાંત મળી જાય છે, રાત્રે એકાંત મળી જાય, બપોરે. બહેનોને ઘરનું બહુ જ કામ હોય તો સવારે ભલે ને ઘરકામ કરે, પણ બપોરે બધા બહાર ગયા હોય કમાવા માટે, છોકરાઓ સ્કૂલમાં ગયા હોય, તો બપોરે તમે ધ્યાન ધરો, બપોરે જપ કરી લો ને 1-1.5 કલાક, એ વખતે તમને ઘણો સમય મળે. જો તમને આજુબાજુ જઈને ગપ્પા મારવાની ટેવ ના હોય, અથવા ગપ્પા મારવા માટે કોઈને બોલાવવાની ટેવ ના હોય, તો બપોરનો સમય, મધ્યાહન સમય તમારે માટે બ્રાહ્મ મુહૂર્તનો પવિત્ર શાંત સમય બની શકે છે. તો જેને પણ આગળ વધવું છે તે તો સમયને શોધે છે, સ્થાનને શોધે છે, અને સ્થાનને પોતાને અનુકૂળ બનાવી દે, સાનુકૂળ બનાવી દે છે. એને પછી ફરિયાદ રહેતી જ નથી કે એકાંત મળતું નથી, વખત મળતો નથી. ઘણો બધો વખત ભગવાને આપેલો છે, જે વખત આપણે કેટલોય જરૂરત કરતા વધારે ઊંઘની પાછળ બરબાદ કરી દઈએ છીએ, જરૂરત કરતા વધારે પ્રમાદમાં વેડફી નાખીએ, જરૂરત કરતા વધારે આપણા સોશિયલ કોન્ટેક્ટ્સની પાછળ ખર્ચી નાખીએ જેની બિલકુલ જરૂરત નથી, એવા આપણા વ્યવહારિક કામો જેને આપણે ખોટી રીતે કર્તવ્યો માનીએ છીએ કે મારા વગર ચાલશે જ નહીં, બરાબર ચાલતું હોય છે છતાં પણ ચાલશે નહીં એમ સમજીએ, એની પાછળ ઘણો સમય આપણે કાઢીએ છીએ. એક સાધકે મારી પાસે આવીને કહ્યું, યોગેશ્વરજી, મારા સિવાય ઘરમાં કંઈ પણ ચાલે એવું નથી, હું શું કરું? મારો બધો જ વખત આમાં જતો રહે છે, છોકરાઓની પાછળ, સ્ત્રીની પાછળ, કમાવાની પાછળ, કમાયેલું ઠેકાણે પાડવાની પાછળ, પછી થાકી જઉં છું અને મારાથી ભજન થતું નથી, ભજનનો સમય નથી, હું ન હોઉં તો ઘર ચાલી જ ન શકે, હું ન હોઉં તો કાંઈ થઈ જ ન શકે. મેં કહું ખોટી વાત છે તમારી, તમે ન હો તો ઉલટું કદાચ વધારે સારી રીતે ચાલીશું. ગ્રહયોગો બીજાના અનુકૂળ થઈ જાય, કદાચ તમારે રીતે કદાચ કઈક અંતરાય પણ ઉભો થતો હોય. એવું શા માટે માનો છો કે મારા વગર ચાલે નહીં? તો કે ખરેખર મારા વગર ચાલે જ નહીં, હું તો ઇન્ડિસ્પેન્સેબલ છું, અનિવાર્ય છું. સંસારમાં કોઈ ઇન્ડિસ્પેન્સેબલ નથી. બાબા આદમના જમાનાથી માંડીને અત્યાર સુધી પોતાને ઇન્ડિસ્પેન્સેબલ અનિવાર્ય માનનારાઓ કેટલાય આવ્યા અને વિદાય પણ થઈ ગયા, તો આ બ્રહ્માનો વંશ ચાલ્યા જ કરે છે. નવા નવા કેન્ડિડેટ્સ અભિનેતાઓ એમની જગ્યાએ આવે છે અને ચાલ્યા કરે છે, કશું જ અટકતું નથી. નથી ભારતનું રાજ અટકતું, નથી ઘરનું રાજ અટકતું, નથી દુનિયાનો ક્રમ અટકતો, બધું ચાલ્યા જ કરે છે. આવું મિથ્યાભિમાન શા માટે રાખો છો? તો કે ના, મારા વગર ચાલે નહીં. તમે કોઈ એક કામ કરો, તમે 2 મહિનાની રજા લઈ લો હવે અને મારી સાથે યાત્રાએ નીકળી પડો. તમે ઘરમાં કહી દો કે હું યાત્રાએ જઉં છું, બસ આટલું કહી દો. તો કહી દીધું તો બધાએ કહ્યું તો ખરું કે તમારા વગર પછી અહીંયા કોણ ધ્યાન રાખશે? અગર 2 મહિના તો હમણાં નીકળી જશે અને કદાચ યાત્રાએ નહીં ગમે તો મહિનામાં પાછો આવીશ, અને કદાચ નહીં ફાવે તો 15 દાડામાં પાછો આવી જાઉં, અને કદાચ ના ફાવે તો અઠવાડિયામાં ઘર ભેગો થઈ જાઉં. તો કે સારું જાઓ. એટલે ન છૂટકે આ ભાઈ મારી સાથે આવ્યા. યાત્રાએ તો જવાનું હતું નહીં, પણ હું એમને ઋષિકેશ તરફ લઈ ગયો અને ત્યાં એક ધર્મશાળામાં એમને રૂમ આપ્યો. મેં કહ્યું હવે ભજન કરો બરાબર. તો કે ઘર યાદ આવે છે, ભજન બરાબર થશે. મેં કહ્યું શરૂઆતમાં ઘર યાદ આવશે, કારણ કે તમે ઘરમાં રહેવા ટેવાયેલા છો અને માનો છો કે મારા વગર બધું અનિવાર્ય છે, તો તમે બેસો. પછીથી એક ભાઈ પાસ દ્વારા એમને કેવડાવ્યું કે ભજન તમે કર્યા જ કરો. તો રોજ મને વાત કર્યા કરે કે મારા વગર ઘર નહીં ચાલતું હોય, મારા વગર મારી પત્નીને એટલો બધો પ્રેમ કે એને રોજ માથું દુખતું જશે હો. મેં કહું કશું નથી દુખતું, શા માટે તમે આવો વિચાર કરો? તમારું દુખતું હશે કદાચ યાદ કરી કર્યું, ત્યાં કોઈનું દુખતું નથી. ના તો કે ખરેખર દુખતું હશે હો. હવે 1-2 વાર ટપાલ આવી ને પછી ટપાલ ના આવી એટલે અમને થયું કે કોઈનો ટપાલ પણ નથી, કાગળ પણ નથી. મેં કહું હવે તમે એમ કરો, હવે તમે કાગળમાં લખી દો કે હું 4 મહિના અહીંયા જ રહેવાનો છું, ખોટી રીતે લખી દો પહેલા, અને પછીથી એક વાર એક ભાઈની સાથે તમે જરા જઈ આવો ઘેર વચ્ચે, અને એ વખતે ઘેર જજો રાતે, અને તે ઘરની અંદર જતા નહીં, બહાર બારી છે ત્યાં ઉભા રહેજો રસ્તા પર, અને ઘરમાં કઈ ચર્ચા થાય તો સાંભળજો, અને આ તમારા મિત્રને તમે ઘરની અંદર મોકલજો તમારા સમાચાર આપવા માટે. તો કે એવું શા માટે? મેં કહ્યું તમે કરો તો ખરા, આ તમારી દવા છે મિથ્યાભિમાનની, તમે જુઓ તો ખરા કેવું તમને લાગે છે. તો ન છૂટકે એ ભાઈ ગયા કે આમે મારે ઘેર જવું તો છે જ. તો પછી તે એમને આ રીતે મળી, અને પછી બીજે દાડે હું 1 કલાક પછી જ ઘરમાં પાછો ચાલ્યો જઈશ. મેં કહ્યું એમ કરજો ત્યારે એમ લાગે તો. એટલે સામાન લઈને એ તો ગયા, પાછા આવવાનું જ નથી. એ રીતે એમના બીજા એક પરિચિત ભાઈની સાથે ગયા, મારા કહ્યા પ્રમાણે રાત્રે જ ગયા, અને એમના મિત્રને એમણે પહેલા મોકલ્યા. મિત્રને જોઈને બધાએ ખબર અંતર પૂછ્યા કે કેમ છે કેમ નહીં. તો કે તો ઋષિકેશમાં રહે છે, રોજ ગંગામાં નાય છે, ભજન કરે છે. એટલે એમના પત્નીએ જ પહેલા કહ્યા કે મહેરબાની કરીને કહેજો કમણા આવે જ નહીં. પહેલા પત્નીએ જ કહ્યું કે મહેરબાની કરીને કહેજો હમણાં આવે નહીં. તો કે કેમ? તો કે ગયા છે ત્યારથી એટલી નિરાશ છે ઘરમાં, રોજ કટકટ કર્યા કરતા. અમારે કંઈ ખરીદવું હોય તો પણ અમારી વચ્ચે આવે, પૈસા એમના હાથમાં બધા શું કરીએ, એવા કંજૂસ કે સુખેથી ખાવાય ન દેને. ગયા છે ત્યારથી અમારે આનંદ આનંદ છે. તો થોડા દાડા વધારે રહેતો સારું. આ ભાઈ બહાર સાંભળતા હતા, એમને તો બ્લડ પ્રેશર ઊંચું નીચું થવા માંડ્યું કે આ શું, કારણ કે એ તો ઇન્ડિસ્પેન્સેબલ પોતાને સમજતા હતા કે મારા વગર તો ઘર ચાલે જ. મોટો છોકરો હતો, કમાતો હતો, સારું કમાતો હતો. એને પૂછવામાં આવ્યું કે કેમ ભાઈ પિતાજી યાદ આવે છે? તો કે યાદ કરીને શું કરવાનું, એ તો હવે મરવાના ટાઈમમાં જ છે, મરી જાય તો અમને શું વાંધો છે, અમારે તો બહુ સારી રીતે ચાલે છે એમના વગર. લો, કોઈ માણસે એમ ન કહ્યું કે પિતાજી અનિવાર્ય છે આ ઘરની અંદર અને ગયા છે ત્યારથી અમારું તો બધું પડી ભાગ્યું છે, અમે તો દુઃખી થયા છીએ. કોઈ એવું કહેતું નહોતું. પેલો સાંભળ્યા જ કરે કાન માંડીને બારીમાંથી કે કોઈ એવું કહે છે કે એમના વગર કઈ ઘરમાં ગમતું નથી? કોઈ એવું કહેતું નથી. ઉઠવાનો વખત થયો એટલે પેલી પત્નીએ ફરી વાર કહ્યું કે જોજો કે કઈ સંદેશો આપવો છે. હનુમાનજી જેમ સીતાની આગળ સંદેશો લેવા આવ્યા હતા અને રામની આગળનો સંદેશો પહેલા લઈ ગયા હતા, એમ તમારે કઈ સંદેશો પહોંચાડવો છે? તો કે સંદેશો તો મેં પહેલા જ કહ્યો ને કે હવે ભજન કરે ત્યાં આગળ પવિત્ર સ્થાનમાં રહીને તો સૌથી સારું, કઈ જોઈતું કરતું હોય તો મંગાવે, બાકી અન્ન ક્ષેત્રો ઘણા છે ત્યાં ખાવા પીવાને માટે. હવે પેલા ભાઈ સામાન લઈને આવેલા ઘેર રહેવા, અને આ મિત્ર બહાર આવ્યો વાત કરી કે આવી સ્થિતિ છે, તો કે મેં બધું સાંભળ્યું છે, કે તો કે શું કરવું છે, તો કે પાછા ઋષિકેશ જ ચાલો, કે ગાડી તો અત્યારે ઉપડતી નથી, સવારે જ હવે તમને મળશે, તો કે વાંધો નહીં, પણ રાત્રે મારે આ ઘરમાં હવે પ્રવેશવું નથી, ધર્મશાળામાં રહીશું, પણ અહીંયા આવે મારે રહેવું નથી. તો કે કેમ ભાઈ, તમારા વગર તો કઈ ચાલે નહીં, તમે યોગેશ્વરજીને કહેતા હતા ને? તો કે હવે મારું એ અજ્ઞાનનું આવરણ અટી ગયું, મારા વગર તો બહુ સારી રીતે ચાલે છે, કોઈ મને ઈચ્છતા જ નથી, એટલે હું મારી કાયાનું હવે કલ્યાણ ન કરું. આ ખોટી રાગ વૃત્તિને રાખી, ખોટી ભ્રાંતિમાં સપડાઈ, અને આ બધું હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, તાણ્યા જ કર્યું મેં આખી જિંદગી, અને જે મારે કરવાનું હતું તે કર્યું નહીં. ભલું થજો યોગેશ્વર બાપાનું કે મારી બુદ્ધિ અત્યારે સુધરી ગઈ ને મારી આંખ ઉગડી ગઈ, માટે પહેલા તો એમને પ્રણામ કરવા ઋષિકેશ ચાલ. પાછા આવ્યા, આવીને પગે લાગ્યા, નરડવા લાગ્યા. મેં કહ્યું શું થયું, મરી ગઈ પત્ની? તો કે મરી ગયા બરાબર જ માનું છું. મેં કહું મરી ગયા બરાબર માનો છો ને મરી ગઈ એમાં ગણો ફેર, ખરેખર મરી? તો કે એમ જ સમજો ને. મેં કહું પણ થયું શું, ઘરમાં રહેવું તું ને? તો કે બિલકુલ રહેવાય એવું નથી, ભૂલે ચૂકે પણ એ ઘરનો રોટલો ખવાય નહીં. મેં કહું પણ વાત શું છે, તમે અનિવાર્ય હતા, તમારા વગર ઘર ચાલતું ન હોત. તો કે રૂપાળું ચાલે છે, અને મારી પત્નીએ તો આવું કહ્યું ને, છોકરાએ પણ આવું કહ્યું, સારું થયું મેં એકાંતમાં રહીને સાંભળ્યું, નહીં તો હું તો અત્યાર સુધી અજ્ઞાનથી આવૃત્ત થઈને તાણ્યા જ કરતો હતો, વૈતરું કરે તેમ વેટીઓ કર્યા જ કરતો હતો, સત્ય વાતને સમજતો જ નહોતો. તમે કહો સારું થયું, ભરતુઓરી જેવું તમારે પણ થયું. હવે રો અહીંયા હું નતો કે તો પહેલેથી જ કે તમે અનિવાર્ય નથી, પણ તમે એમ માનતા હતા કે અનિવાર્ય છું અનિવાર્ય છું અનિવાર્ય છું. ભજન કરો. વર્ષો સુધી પછી ઋષિકેશમાં રહ્યા. ભજન સારી રીતે થઈ શક્યું નહીં. અઠવાડિયામાં બે વાર ભજન સારી રીતે થાય, અને પાંચ વાર મારી આગળ આવીને કે ફરી ગઈ. ફરી ગઈ તો શું ફરી ગઈ, પત્ની ફરી ગઈ તો ફરી ગઈ, શું થાય હવે એનું? તમે તમારું ફેરવી દો ને, તમારું ફેરવી દો, મન ફેરવી દો. મનને જ ફેરવવાનું છે. જગત તરફ ફરે તો દુઃખ, ભગવાન તરફ ફરે તો સુખ. આખી એ સાધના મનને જ ફેરવવાની સાધના છે ને, તો મનને ફેરવી દો એટલે આનંદ આનંદ જીવનની અંદર થઈ જશે. તે માંડ માંડ બે ત્રણ વર્ષના અભ્યાસ પછી એ મનને ફેરવી શક્યા, અને એકાંતનો આનંદ લૂંટી શક્યા. તો આપણે કાંઈ અનિવાર્ય છે? બધે ઠેકાણે આપણે અનિવાર્ય છીએ? નથી. આપણે ફાળે જે કર્તવ્ય આવ્યું છે એ પ્રેમપૂર્વક પ્રામાણિક રીતે નિખાલસતાથી નિષ્પક્ષ રીતે બજાવી છૂટીએ, પતી ગયું. પણ આપણે અનિવાર્ય છીએ તેમ માનવાનું નથી. અનિવાર્ય તો કોઈ પણ નથી. આપણે નિમિત્ત છીએ, હથિયાર છીએ ઈશ્વરના હાથમાં, એવો ઘમંડ પણ રાખવાનો નથી. ઈશ્વર ધારે તો હજારો હથિયારોને પેદા કરી શકે, હજારો. હમણાં અમે દક્ષિણેશ્વર ગયા, રામકૃષ્ણ પરમહંસદેવના સ્થાનમાં, જ્યાં રામકૃષ્ણ પરમહંસદેવે લીલા કરી. દક્ષિણેશ્વરમાં એમના ખંડને એવો ને એવો સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જેમાં રામકૃષ્ણદેવ વિરાજતા હતા. એ ખંડની અંદર અમે ગયા, બેસતા હતા ત્યાં, બધા જ બેસી શકે. ખંડને ઉઘાડો રાખવામાં આવે, ત્યાં બેસીને ધ્યાન કરી શકાય, ત્યાં બેસીને જપ કરી શકાય, ત્યાં બેસીને પ્રાર્થના કરી શકાય, તો ત્યાં અમે બેસતા હતા. તો અમારી સાથે જેટલા પણ ભાઈઓ હતા બધા મળીને આઠ, અને મા સર્વેશ્વરી પણ હતા, તો બધા અમે ત્યાં બેઠા, આખા ખંડની અંદર એક તરફ બેસી ગયા. અને બેઠા પછીથી પોતપોતાની રીતે બધા પ્રાર્થના, પોતપોતાની રીતે બધા નામ સ્મરણ કરવા માંડ્યા. તો માની આંખમાંથી તો અશ્રુપાત થવા લાગ્યો. એ વખતે કોણ જાણે, એવો ભાવ એમને થઈ આવ્યો કે આપોઆપ આંસુ જ ટપકવા લાગ્યા. એમને શરીરનું ભાન ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું, એકદમ ભાવ વિભોર બની ગયા. જ્યારે જ્યારે ઓરડામાં જઈને બેસતા ત્યારે ત્યારે એમની એવી અવસ્થા થતી હતી. હું એમની બાજુમાં જ બેઠો હતો, ઉઘાડી આંખે રામકૃષ્ણદેવનો પલંગ જોતો હતો, રામકૃષ્ણદેવના પલંગ પરના ગાડલા જે વાપરતા હતા તે જોતો હતો, એમના પાત્રોને જોતો હતો, સામે ફોટા હતા એમના અને શારદા માતાના તે જોતો હતો. જોતા જોતા થોડા વખત પછીથી મેં જોયું કે મા સર્વેશ્વરી તો બહુ ભાવ વિભોર બનીને બેઠેલા છે, હમણાં કાંઈ ઉઠે એવું લાગતું નથી, તો ચાલો ને હું પણ આંખ બંધ કરીને થોડીક વાર બેસું. આંખ બંધ કરીને થોડીક વાર હું બેઠો તો તે વખતે મારા શરીરની અંદર કોણ જાણે શું થવા લાગ્યું કે એક એક રોમ રોમ ઊંચું થવા માંડ્યું. એક એક રોમ ઊંચું, રોમાંચ જેને કહેવામાં આવે, એ રોમ ઊંચું થવા માંડ્યું. અને એ રોમની ઉપર એક એક રામકૃષ્ણદેવ બેઠેલા, એક એક રામકૃષ્ણદેવ, જેવો રામકૃષ્ણદેવનો ફોટો સામે દેખાતો હતો એ જ પ્રકારના એક એક રામકૃષ્ણદેવ મારા એક એક વાળના છેડા ઉપર બેઠેલા. અખાય મારા શરીરમાં હજારો રામકૃષ્ણ દેવો શાંતિથી પલાઠી વાળીને બેસે. દિવ્ય એમનું શરીર, તેજસ્વી કાયા, તેજસ્વી મુખાકૃતિ, શાંત, કાંઈ પણ બોલતા નહોતા. ઉઘાડી આંખે પ્રસન્નતાની મૂર્તિ જેવા, આંખમાંથી એકદમ અમૃત ટપકતું એવા બેઠેલા જ હતા. તો એ વખતે મને જગદંબાએ કહ્યું, મને કહ્યું એમણે કે જોયું આ રામકૃષ્ણ. આવી રીતે હું મારી કૃપાથી, કૃપા દ્રષ્ટિથી હજારો રામકૃષ્ણ દેવોને પ્રગટ કરી શકું છું અને હજારો રામકૃષ્ણ દેવોને તિરોધાન કરી શકું છું. હું જ છું તેના રૂપમાં. રામકૃષ્ણ દેવ મારું જ સ્વરૂપ છે. મારી અંદરથી જ આ રીતે, મારા રોમ રોમમાંથી આ રીતે બ્રહ્માંડ પેદા થાય છે, સંતો પેદા થાય છે અને રામકૃષ્ણ દેવ પણ પેદા થાય છે. તમારી અંદર પણ મારો જ પ્રકાશ કામ કરે છે, રામકૃષ્ણ દેવની અંદર પણ મારો પ્રકાશ કામ કરે છે, એ પ્રકાશ મારી અંદર પણ કામ કરે છે. કેટલાય વખત સુધી એ દર્શન થયા જ કરે તો મારી આંખમાંથી પ્રસન્નતાના આંસુ આવવા માંડ્યા. ધીરેથી પછીથી એ દર્શન બંધ થયું ત્યારે મેં મારી આંખને ઉઘાડી, ત્યારે પણ રામકૃષ્ણ દેવો જ દેખાયા કરે મારા રૂમ રૂમ. થોડા વખત પછી એ દર્શન પણ બંધ થઈ ગયું ત્યારે મેં સર્વેશ્વરી દેવી તરફ જોયું, હજુ એ બેઠેલા જ હતા, આંખ બંધ જ હતી, આંસુ ચાલ્યા જ કરતા હતા. થોડી વાર બેઠા પછી હું ત્યાંથી ઉભો થઈ ગયો. પણ એ દર્શન થયા પછી મને એમ લાગ્યું કે માણસ જો એવો સૂક્ષ્મ અહંકાર પણ રાખે કે હું ઈશ્વરના હાથમાં હથિયાર છું, નિમિત્ત છું અને નિમિત્ત બનીને આ કાર્ય કરું છું, તો એ અહંકાર પણ અસ્થાને છે. ઈશ્વર આવા હજારો હથિયારો પેદા કરી શકે, આપણા જેવા હજારો નિમિત્તોને ઉભા કરી શકે છે. ઈશ્વરની શક્તિ અનંત છે. આપણે વળી કોણ? નિમિત્ત બનવાનો પણ અહંકાર રાખનારા કે હથિયાર બનવાનો પણ સૂક્ષ્મ ગર્વ ધારણ કરનારા આપણે કોણ છીએ? આપણા જેવા હથિયારો તો એના દરબારની અંદર કરોડો છે, લાખો છે. એમાંથી એક મુઠ્ઠી ભરીને હજારો હથિયારોને બહાર પાડી શકે, હજારો હથિયારો ઉભા થઈ જાય, હજારો સેવકો પેદા થઈ જાય, હજારો સંતોને, તપસ્વીઓને, યોગીઓ ઉભા થઈ જાય, આ એની શક્તિ છે. અને જો એ પોતાની શક્તિને સંકેલી લે તો બધું જ સંવલન થઈ જાય, એની લીલાનું સંકલન થઈ જાય અને બધું જે દ્રષ્ટિગોચર થતું હોય તે દ્રષ્ટિગોચર ન. પાછળથી મેં બધા એને અનુભવ કયો, મેં પૂછ્યું આ જાતની અનુભૂતિ મને થઈ અને એ અનુભૂતિનું રહસ્ય આ જ છે કે માણસે જે વિરાટ શક્તિ છે પરમાત્માની, એ વિરાટ શક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ અને માનવું જોઈએ કે વિરાટ શક્તિ પરમાત્માની એટલી બધી સર્વશક્તિમાન છે કે ધારે તે કરી શકે છે. સૂર્યમાંથી જેમ કરોડો કિરણો નીકળે છે અને પૃથ્વીનો પ્રવાસ કરે છે, એ રીતે આ પરમાત્માની જે પરાત્પર શક્તિ છે એની અંદરથી કરોડો આત્માઓ બહાર નીકળી શકે છે, કરોડો પ્રકારનું સર્જન થાય છે અને પાછા જેમ સૂર્યના કિરણો સૂર્યાસ્ત સમયે વિસર્જિત થતા દેખાય છે, સૂર્યની અંદર મળી જતા દેખાય, એમાં કરોડો સેવકો એની અંદર વિલીન થઈ જાય છે. છતાં પણ માણસો ગર્વ કરે છે કે અમે ઉદ્ધાર કરવા આવ્યા છીએ, અમે સમાજનું કલ્યાણ કરવા આવ્યા છીએ, અમે તો ધર્મનું સ્થાપન કરવા આવ્યા છીએ. આ બધા જ સૂક્ષ્મ અહંકારો માનવોને ફેરવ્યા જ કરે છે. જન્મ મરણના ચક્ર, સુખી થાય છે, દુઃખી થાય છે, વળતું કશું જ નથી. ધારેલું ધરણી ધરનું જ થાય છે, માણસનું કાંઈ થતું નથી. છતાં માણસ નમ્રાતિ નમ્ર બનીને એ ધરણીધરનું શરણ લઈ શકતો નથી. એ ધરણીધરનું જે શરણ લે છે એ પોતાના જીવનની અંદર સાચી શાંતિને અનુભવે છે. એને કોઈ પ્રકારનો પછી સૂક્ષ્મ અહંકાર પણ સતાવતો નથી, એને કોઈ પ્રકારનો ગર્વ પણ રહેતો નથી. પોતાને ફાળે જે પણ કર્તવ્ય સહજ રીતે આવે છે, ડિસ્પેશનેટલી, કોઈ પણ પ્રકારના રાગદ્વેષ સિવાય, તટસ્થ રીતે, અનાશક્તિપૂર્વક એ પોતાના કર્તવ્યને બજાવી દે છે. સંતોષ એમાં માને છે, શ્રેયનું પરમાત્માને આપે છે. કર્તવ્યને બજાવ્યાનું, નિમિત્ત થયાનું શ્રેય પણ પોતે લેતો નથી, પ્રભુને જ આપે. પ્રભુ તમારી ઈચ્છાથી જે થયું તમને જ તેનો યશ, તમારી ઈચ્છાથી જે થાય છે તમને જ તેનો યશ ઘટે છે, તમારી ઈચ્છાથી જે થશે તમને જ તેનો યશ જશે. મને તો કાંઈ જ નથી, હું તો વાસણી છું, વગાડનાર તમે છો, સ્વર તમારો છે, ફૂંક તમારી છે, સૃષ્ટિ સુરાવલીની પણ તમારી છે. હું તો જળ છું, મારી અંદર ચૈતન્ય ક્યાંથી હોય? હું તો તમને સમર્પિત થયેલ છું. જે પ્રકારની ફૂંક મારવાની છે તે પ્રકારની ફૂંક તમે મારો, જે પ્રકારના સ્વરોની સંગીતની સૃષ્ટિ કરવાની છે તે પ્રકારના સંગીતની સૃષ્ટિ, તે પ્રકારના સ્વરોની સુરાવલી તમે મારી અંદરથી બહાર પાડો. તમને હું સમર્પિત થયો છું, સમર્પિત જે થાય છે એને અહમ રહેતો નથી, સમર્પિત જે થાય છે એને મમ રહેતું નથી, સમર્પિત જે થાય છે એને રાગ રહેતો નથી, સમર્પિત જે થાય એને દ્વેષ રહેતો નથી, એને પોતાની ઈચ્છા જેવું કઈ રહેતું નથી, એનો સંકલ્પ શાંત થઈ જાય છે. જેના હાથમાં એ સમર્પિત બને છે તેની ઈચ્છાને અધીન બનીને, શિરોધાર્ય સમજીને, તેની યોજનાને મંગલમય માનીને એ કેવળ કાર્ય જ કર્યા કરે છે. એની દ્વારા એ શક્તિ કાર્ય કરતી હોય તેવું એ અનુભવે છે. આવી સ્થિતિ જયારે સાધકની થઈ જાય પછીથી એને કોઈ પણ પ્રકારના રાગ દ્વેષો ને અહંકારો સતાવતા નથી, એમ માનતો નથી કે હું અનિવાર્ય છું. અનિવાર્ય કોઈ જ નથી સંસારની અંદર, ભગવાન સિવાય કોઈ પણ અનિવાર્ય નથી. ભગવાન અનિવાર્ય છે. ભગવાન જો ન હોય તો જગત ચાલી શકે જ નહીં. ભગવાન ન હોય તો સૂર્ય બરાબર કાર્ય કરી શકે જ નહીં, પૃથ્વી ટકી શકે નહીં, પ્રલયંકારી પવનો ફૂંકાય, બધું જ નેસ્ત નાબૂદ થઈ જાય. ઘડીના છઠ્ઠા ભાગમાં પરમાત્માની શક્તિ ન હોય તો આંખ જોઈ શકે નહીં, કાન સાંભળી શકે નહીં, વાણી બોલી શકે નહીં, હાથ પગ અલન ચલન કરી શકે નહીં, હૃદય સંવેદનશીલ બની શકે નહીં, મન ચિંતન મનન કરવાની શક્તિથી સંપન્ન બની શકે નહીં. આ જ ઇનડિસ્પેન્સેબલ, જેના સિવાય જીવન જીવન રહી શકે નહીં, જેના સિવાય જગત જગત બની શકે નહીં, તે અનિવાર્ય કહેવાય. આપણે કાંઈ અનિવાર્ય છીએ? આપણે અનિવાર્ય નથી. આપણે અનિવાર્ય છીએ એમ સમજવું એ અજ્ઞાન છે. સાધક જેમ જેમ સાધના કરે છે તેવી રીતે આવી રીતે અનુભૂતિ પ્રાપ્ત કરી અને પોતાના જીવનને નમ્ર માને છે, પોતાના જીવનને શરણ સમજે છે અને તેનું શરણ લે છે. જેના શરણથી સર્વ પ્રકારે જીવન સફળ બને, સાર્થક બને, શાંતિની પ્રાપ્તિ થાય, શક્તિની પ્રાપ્તિ થાય. મને જયારે હાર્ટ એટેક આવ્યો તો ડોક્ટરોએ, 8 જેટલા ડોક્ટરોએ અમદાવાદમાં ભેગા થઈ અને તે જ દિવસે બહાર નીકળીને કહ્યું 48 કલાકથી વધારે નથી. જેને પણ ખબર આપવી હોય તેમને આપી દો. એવા ભયંકર પ્રકારનો હાર્ટ એટેક છે કે 48 કલાકથી વધારે જીવી નહીં શકે. બહુ ભયંકર હાર્ટ એટેક. માં સર્વેશ્વરી હાજર, બીજા એક બે ભાઈઓ હાજર, એ બધા જોઈ જોઈને પોતાના મનમાં વિચાર કરતા હતા કે કેટલું ભયંકર અત્યારે છે. રાત્રિનો ટાઈમ હોસ્પિટલમાં, 3 દિવસ સુધી મને ભાન જ નહોતું, બિલકુલ. ઓક્સિજન પણ રાખવામાં આવે, 1 મહિના સુધી પથારીમાં બેસી પણ ના શકાય. 3 દિવસ પછી ભાન જયારે આવ્યું, ડોક્ટર મારી પાસે આવ્યા, મને કે જીવ્યા તમે, 48 કલાક તો ગયા પણ હજુ કહેવાય નહીં. મેં કહ્યું તમને એવું લાગે છે ને, તમે મારી ચિંતા ન કરો, હું જીવવાનો છું, હું રહેવાનો છું. પણ કે જયારે મને હાર્ટ એટેકનો આરંભ થવા લાગ્યો, મેં તરત જ જગદંબાને પૂછ્યું, મેં કોઈ જવાનું છે આપણે કે રહેવાનું છે? હજુ કહી દો, જવાનું હોય તો વસવસો નથી કાંઈ, પણ તૈયારી કરી દઈએ. કોઈને કાંઈ સૂચનાઓ આપવી હોય તો આપી દઈએ ને. આપણે ઊંઘતા થોડા ઝડપાવાનું છે. યોગી કદી ઊંઘતો ઝડપાતો નથી, એને ખબર પડી જાય તો ખબર પડે એટલે સૂચના આપી શકીએ ને. અને ના જવાનું હોય તો તે પણ કહી દો, તો ખોટી ગભરામણ ઘરવાળાને અથવા બીજાઓને થાય. જગદંબાએ કહ્યું હજુ તો આપણે ઘણું રહેવાનું છે, ઘણા કામો કરવાના છે, આ તો વચગાળાની સ્થિતિ છે. તરત મેં માતાજીને કહી દીધું, ઘરના માણસોને કહી દીધું કે ગમે તેવી કફોડી નાજુક સ્થિતિ થાય તો પણ દુઃખી ન થતા, નિરાશ ન થઈ જતા, હું હજુ રહેવાનો છું. અને હોસ્પિટલમાં પછી જયારે લઈ ગયા, જવાનું થયું, તે પછી બીજો એટેક, 9 નવેમ્બરે પહેલો એટેક અને 15 નવેમ્બરે બીજો જોરદાર એટેક. રાત્રે આવ્યો ત્યારે ડાક્ટરોએ આશા છોડી દીધી. 8 જેટલા અમદાવાદના નામાંકિત ડાક્ટરો ભેગા થઈ ગયા. બધાએ જોયું, બુદ્ધિ કોઈની કામ જ ન કરી, ખલાસ, હવે નહીં રહી શકે. ટેલિફોનો કર્યા જુદે જુદે ઠેકાણે, મુંબઈ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, આવો મોઢું જોવું હોય તો આવો, યોગેશ્વરજી હવે 48 કલાકથી વધારે નથી, ડાક્ટરોએ કહી દીધું છે. 48 ના 52 કલાકો થઈ ગયા. ડાક્ટર આવ્યા, આંખ મારી ઉગાડેલી જોઈ, મને કે હજુ પણ વાસ્તવિકતા જે છે તેની ભયંકરતા મટી નથી, પરિસ્થિતિ નાજુક છે. મેં કહ્યું શા માટે? તો કે અમને હજુ આશા નથી. મેં કહ્યું મને આશા છે, હું રહેવાનો છું, ચિંતા ન કરો. સુતા સુતા મેં ओम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम अहम ब्रह्मास्मि अहम ब्रह्मास्मि आ मल्टी विटाप्लेक्स की गोलियों खाधा करते मन शांति में कोई जात नो वसवसो तो कोई जातनी अस्थिरता नहीं कोई जातनी चिंता नहीं अनुसंधान परमात्मा नी अंदर 24 कलाक नो अनुसंधान जे शक्ति नु मैं शरण लीधु छे ए शक्ति नी इच्छा छे के मारे रहेवू तमारी इच्छा काम करवानी छे के शक्ति नी इच्छा काम करवानी छे जे शक्ति ए मने जगत मां मोकल्यो छे अने जे शक्ति मने जगत मांथी बोलावी लेवानी छे ए शक्ति नी इच्छा शुं छे ते महत्वनुं तमारी इच्छा शुं छे ते महत्वनुं छे ए शक्ति नी इच्छा एवी छे के मारे रहेवू तो तमारू मगज काम नहीं करतु होय तो पण मारे रहेवानुं थशे अने जो ए शक्ति नी इच्छा ज नहीं होय तो पछी नहीं रहेवानुं थाय एमां नथी सुख एमां नथी दुख एमां नथी हर्ष એમાં નથી સુખ તો એ શક્તિની ઈચ્છા એનો વિજય થાય છે એ પ્રિવેલ થાય છે એ પોતાનું કાર્ય કરે છે માણસની ઈચ્છા કંઈ કામ કરતી નથી અને પછી હું બેઠો થવા માંડ્યો બેઠા થતા થતા ને ચાલતા ચાલતા તો મને 4 મહિના લાગ્યા એ પછી છતાં પણ જયારે જોયો ત્યારે શાંતિ ડાક્ટરો આવીને રોજ તપાસે બાધી બાધી શું કરો છો બ્લડ પ્રેશર જોઈએ જુઓ કેવું છે તો કે નોર્મલ નવાઈ લાગે એવું નોર્મલ કેમ બ્લડ પ્રેશર છે તમારું કહું મારું નોર્મલ છે તે તમને ગમે છે કે નથી ગમતું ડાક્ટર તરીકે તો કે ના આવા કેસમાં નોર્મલ ન હોય ન હોવું જોઈએ અમારો અનુભવ એવો કે છે કે કાં તો વધી જાય બ્લડ પ્રેશર કાં પછી ઘટી જાય તમારું નોર્મલ છે કે નોર્મલ છે તે સારું છે ને એમ તો લાગે છે ને તમને કઈ શોક તો ન થતો કે ના છે તો સારું પણ આશ્ચર્ય કહેવાય સારું એનું કારણ ખબર છે એનું કારણ એક જ બ્લડ પ્રેશર મને નથી નોર્મલ છે એનું એક કારણ એ કે મને માઇન્ડ પ્રેશર નથી મનનું પ્રેશર નથી મન મારું અળવા ફૂલ જેવું જ છે કારણ કે પ્રભુને સમર્પાયેલું મન છે એ જે કરશે એમાં મને આનંદ છે એટલે મારું મન કોઈ પણ જાતના ઉચાટનો અનુભવ કરતું નથી પથારીમાં પડે પણ એનું જ સ્મરણ કરું છું શાંતિમાં સ્નાન કર્યા કરું છું એટલે માઇન્ડનું જો પ્રેશર હોય તો બ્લડનું પ્રેશર થઈ જાય આજે જગતમાં માઇન્ડ પ્રેશર મેન્ટલ પ્રેશર વધી ગયા ચિંતાઓ વધી ગઈ ઉપાધિઓ વધી ગઈ ખોરાકો જુદી જુદી જાતના ખરાબ રોગો નવા ઉભા કરે એવા ભેળસેળિયા ખોરાકો હવે સરકારે એ કરવા માંડી છે છૂટ આપવા માંડી છે નવા નવા વ્યાધિઓ ન થતા હોય તો પણ આટલા ટકા ચાલશે એડલ્ટરેશન આટલા ટકા ચાલશે શું કામ ચાલશે ભાઈ એકે ટકો ન ચાલે તમે 25% ચલાવો એટલે વેપારીઓ 50% કરવાના જ છે પછી ચાલશે શું કામ ચાલે ખરાબ તો ચાલવું જ ન જોઈએ પછી 1% હોય તોય ન ચાલે 5% હોય તોય ન ચાલે તમે શુદ્ધનો જ આગ્રહ રાખો ને આદર્શનો જ આગ્રહ રાખો ને આદર્શનો આગ્રહ રાખશો તો સારી વાત છે અનેક પ્રકારના તણાવો માનસિક ઘર્ષણો ચિંતાઓ ઉપાધિઓ આધિઓ વ્યાધિઓ વધી ગઈ છે એ મગજની અંદર અસર કરે છે અને એ અસરોને લીધે આપણા લોહી પર અસરો પહોંચે છે અને એને લીધે પ્રેશરો ઘડીકમાં ડાઉન અને ઘડીકમાં અપ ઘડીકમાં ઊંચા અને ઘડીકમાં નીચા થયા જ કરે જીવન એ જાતનું છે ચાલ્યા જ કરે સંઘર્ષમય જીવન છે એનો એક જ રસ્તો છે મટાડવાનો શરણાગતિનો સ્વીકાર પ્રભુના શરણનો સ્વીકાર પ્રભુનું સ્મરણ પ્રભુનું મનન પ્રભુનું નિધિધ્યાસન જે પણ કરશે એની અંદર વિશ્વાસ રાખશે એની શક્તિની અંદર એને એવું બળ પ્રાપ્ત થશે એ બધું જ શાંત નોર્મલ બધું જ પછી ટાળું બની જાય છે શાંત થઈ જાય છે એટલે ભગવાન કહે છે કે પરમાત્મામાં અનુસંધાન સાધતા શીખો પરમાત્માની અંદર અનુસંધાન જે સાધે પરમાત્માનું જે ધ્યાન ધરે પરમાત્માનું જે સ્મરણ કરે એ યોગી છે યોગીનું આ મોટામાં મોટું લક્ષણ ભગવાન બતાવે કારણ કે પરમાત્મામાં અનુસંધાન સાધવું એ બહુ મહત્વની વાત છે એવો યોગી એવો સાધક ભગવાન કે છે એકાંતમાં રહે છે અને એકાંતમાં રહી અને સાધના કરે છે આરંભમાં એકાંતની આવશ્યકતા પડે છે ઘરમાં એકાંત શોધવા માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ પાડો 3 વાગે ઉઠો મોડા 4 વાગે ઉઠો ઉઠીને પછી આળોડતા નહીં પથારીઓમાં ઉભા થઈને જરા મોઢું ધોઈ નાખજો કોગળા કરી દેજો અને પછી જરા જપ ને એવું કરો ને 1 કલાક 2 કલાક શાંતિથી તો જુઓ કેટલું એકાંત તમને ઘરમાં મળી જશે બહુ સરસ એકાંત અને રાત્રે જયારે સુવા જાઓ, ભોજન ઓછું કરજો પ્રમાણમાં અને સુવા જાઓ, ત્યારે પછીથી સુતા પહેલા એકાદ કલાક બેસવાની રોજ ટેવ પાડજો. એક કલાક રોજ બેસજો, એ વખતે પણ તમને એકાંત પાછું પ્રાપ્ત થઈ જશે. રોજના 2-2.5 કલાક રોજના જીવનમાંથી જો તમે એકાંતમાં બેસવાના કાઢી શકો, ફાજલ પાડી શકો, તો એક વર્ષના કેટલા બધા કલાકો તમે ફાજલ પાડ્યા અને જિંદગીના કેટલા કલાકો શેષ જીવનના બહાર પાડી શક્યા, એટલો તમને લાભ પહોંચશે, એટલું આત્મબળ વધશે, એટલી શાંતિ સાંપડશે. અને એકાંતને શોધવા તમારે બહાર ક્યાંય જવું નહીં પડે, એકાંત તમારી અંદર જ આવશે. જ્યાં મનની અંદર પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ થવા માંડ્યો અને મન જ્યાં શરણાગતિને સ્વીકારવા લાગ્યું, ત્યાં બાહ્ય દ્રષ્ટિએ ગમે તેવું વિપરીત વાતાવરણ હોય તો પણ તમને એકાંતનો આનંદ આપ્યા જ કરશે. સીતા માતાને માટે શું હતું? અશોક વાટિકા, અશોક વાટિકા ચારે તરફ. છતાં પણ રાક્ષસીઓ ત્યાં રહેતી હતી. રાક્ષસીઓને રાવણની સૂચના હતી કે સીતાને ડરાવજો, સીતાને ડગાવજો, સીતાને ભય બતાવજો, સીતાને પ્રલોભન પણ દેખાડજો, કે ગમે તેમ કરીને સીતા મારી થવા માટે તૈયાર થાય એ માટે કરજો. તો રાક્ષસીઓ હતી અશોક વાટિકાની અંદર, પણ એ જ વાયુમંડળમાં એક બીજી રાક્ષસી પણ હતી, ત્રિજટા નામની, એ સાત્વિક હતી. એક જ સ્થાનમાં બે પ્રકારના જુદા જુદા મન કામ કરતા હતા. એક તમોગુણી મન હતું રાક્ષસીઓનું, આસુરી સંપત્તિ વાળી રાક્ષસીઓ જે ડરાવવા, ડગાવવા, પ્રલોભનો આપવામાં પ્રવૃત્ત હતી, અને એમની જ અંદર વળી પાછી ત્રિજટા હતી, એ સીતાને આશ્વાસન આપતી હતી, સીતાને સાંત્વના પણ આપતી હતી કે મને આવું સરસ સ્વપ્ન આવ્યું છે, રામચંદ્રજી હવે સાગરને ઓળંગીને આવી ગયા છે અને થોડા વખતમાં જ રામચંદ્રજી જાણે કે લંકાની સેનાનો સંહાર કરશે અને તારી મુક્તિ કરશે. આ રીતે સખી ભાવથી ત્રિજટા સાત્વિકતા એની અંદર હોવાથી સીતાને હંમેશા સાંત્વન આપ્યા જ કરતી. તો આખી અશોક વાટિકા છે આપણું જગત, અશોક વાટિકા જેમાં શોક નથી, અશોક આવી વાટિકા છે. આ જગત એક વાટિકા છે શોક વગરની, આનંદથી ભરેલી, પ્રસન્નતાથી પુલકિત. પણ આપણે આ બ્રહ્માંડને પ્રભુએ બનાવેલી અશોક વાટિકાને આપણા કુકર્મોને લીધે શોક વાટિકામાં પરિણત કરી દીધી છે. આપણા જેવા કુકર્મો છે, મોંઘવારી શું કામ થાય છે? આપણા કેટલાક માણસો જ એમાં જવાબદાર છે. ભ્રષ્ટાચાર શું કામ થાય છે? કારણ કે આપણામાંના જ કેટલાક લેવા માટે તૈયાર જ રહ્યા કરે છે, એટલે ભ્રષ્ટાચાર ચાલ્યા જ કરે છે. કેટલાક આપવા તૈયાર રહે છે, ન છૂટકે આપવું પડે છે કામ કરાવવા માટે, અને કેટલાક લેવા માટે આટ લાંબો કરીને હંમેશા તૈયાર જ રહ્યા કરે છે. વર મરો, કન્યા મરો, ગોરનું તરબાણું ભરો, આ જેમનો જીવન મંત્ર હોય છે, એમનું પેટ કદી પુરાતું જ નથી, એમનો ખાડો કદી ખૂટતો જ નથી, લીધા જ કરે છે. નાના નાનું લે છે, મોટા મોટા મોટું લે છે. આ રીતે ભ્રષ્ટાચારો ચાલ્યા જ કરે છે. કોણ કરે છે? ભગવાન કરે છે, માણસ કરે છે. માણસે આ શોક સર્જન કર્યું, માણસે આ ભેદભાવોનું સર્જન કર્યું, માણસે આ દુઃખનું સર્જન દુર્બુદ્ધિને લીધે કર્યું. માણસની અંદર જો સદબુદ્ધિ આવી જાય તો પછી સુનીતિ પણ આવી જાય, રાઇટ કેરેક્ટર પણ આવી જાય, ભ્રષ્ટાચાર દૂર થઈ શકે, સત્યમય જીવન બની શકે, અનાચારો દૂર થઈ જાય, અન્યાય દૂર થઈ જાય, પાપાચાર ન થતા હોય, બધા જ માણસો સત્કર્મ પરાયણ બની જાય, બધા જ માણસો ન્યાયને, નેકીને, નીતિને વફાદાર રહે, તો ગાંધીજીના સ્વપ્નના ભારતનું સર્જન થઈ જાય. એવો દેશ આપણે જોઈ શકીએ, જે દેશની અંદર જેને આપણે દેવોનો દેશ કહી શકીએ, એવો ઉત્તમ દેશ આપણને અત્યારે દેખાય. કોણ કરવાનું છે? ભગવાન ઉપરથી નીચે આવીને કરવાના છે? કોઈ અવતાર આવીને કરવાનો છે? અવતાર આવીને સર્જન ડોક્ટરની પેઠે કરશે તો પણ આપણે એને અનુસરશું નહીં તો બધું જ નકામું છે. કેવી રીતે થશે? આપણે કરવાનું, દરેક માણસે કરવાનું, પોતાના જીવનમાં આની શરૂઆત કરવાની, પોતાના ઘરમાં આનો આરંભ કરવાનો, પોતાના કર્તવ્યોને બદલતા શીખી દેવાનું. એક માણસ બદલાય, બીજો માણસ બદલાય, ત્રીજો માણસ બદલાય, એનો ચેપ વિરાટ રીતે લાગે તો આખો સમાજ બદલાઈ જાય, આખો દેશ બદલાઈ જાય. માનવે પોતે જે શોક વાટિકામાં પરિણત કરી દીધો સંસાર, એને પોતે જ અશોકમય બનાવી શકે પોતાના કર્મો દ્વારા, સત્કર્મો દ્વારા. આપણે સમાજની અંદર સુખ અને શાંતિ, સમૃદ્ધિનું સર્જન અને વિસ્તરણ કરી શકીએ એ આપણે કરવાની આવશ્યકતા. ભગવાન કહે છે, આવા સાધકો જે પવિત્ર મનવાળા હોય, પવિત્ર બુદ્ધિવાળા હોય, એમની દ્વારા સંસારમાં પણ સુખ અને શાંતિનો પ્રસાર થાય. એકાંતમાં રહે રસી સ્થિતા એકાકી, એકાંતમાં વળી પાછા એકલા જ રહ્યો. બે ત્રણ માણસો હોય તો વાતો ચિતો કરવાનું શરૂઆતમાં મન થાય. બે ત્રણ માણસો પાછા જો અનુકૂળ ન હોય તો સાધના સારી પેઠે થઈ શકે નહીં. એટલે ભગવાન કે છે, અનુભવી એકલવા આનંદમાં રહેવું, હંમેશા એકલા જ બને તેટલા સાધનાના આરંભના વખતમાં એકલા રહેવાની ટેવ પાડવી ત્યાગીઓને માટે ખાસ કરીને આ શ્લોક કહેવામાં આવ્યો. એકાકી યતચિત્તાત્મા, પોતાના મન અને પોતાની ઇન્દ્રિયોને સંયમી કરવાને માટેનો પ્રયત્ન કરતા રહેવું. નિરાશી, કોઈ પણ પ્રકારની બાહ્ય તૃષ્ણાઓ, લૌકિક લાલસાઓ અને આશાઓમાંથી પોતાના મનને પાછું વાળી દેવું. અને આ પરિગ્રહ, વધારે પડતો પરિગ્રહ, વધારે પડતો સંગ્રહ રાખવો નહીં. પોતાના જીવનની આવશ્યકતાઓને બને તેટલી ઓછી રાખવી, જેથી આવશ્યકતાઓની પૂર્તિને માટે જે પ્રયત્નો કરવા પડે તે વધારે પડતા કરવા પડે. અને આવા એકાંતમાં બેસીને પછીથી પોતે ધ્યાન જપ વગેરે કરવું. જે ત્યાગીની જેમ બાહ્ય એકાંતનો આધાર ના લઈ શકે તેમણે સંસારની વચ્ચે બેસીને પણ અપરિગ્રહી તો બનવું જ. મન ઇન્દ્રિયોનો સંયમ કરવાની સાધના કરવાથી તેમને પણ લાભ પહોંચે છે અને શાંતિ તથા સુખ સાંપડે છે. એવા જે સાધકો હોય તેમણે પણ પોતાની તૃષ્ણાઓને કામનાઓને ધીરે ધીરે ઓછી કરવાને માટે પ્રયત્નશીલ બનવું અને પોતાના જીવનમાં, પોતાના ઘરમાં, વ્યવહારિક જીવનમાંથી પણ એકાંત જેટલું પણ મને મળે તેટલું શોધવાને માટે કોશિશ કરવી અને ભગવાનની સાથે વાર્તાલાપ કરવી. ધ્યાન કરતી વખતે, જપ કરતી વખતે વચ્ચે વચ્ચે ભગવાનની સાથે પ્રેમથી વાતો કરવી. હે પ્રભુ, મારા મનને એકાગ્ર કરવામાં મને મદદ કરો, મારા મનને શુદ્ધ કરવામાં મદદ કરો, મારા મનની અંદર ઉત્તમ પ્રકારના વિચારોનું સર્જન કરો, જેથી હું સહેલાઈથી તમારી પાસે પહોંચી શકું, તમારી કૃપાનો અનુભવ કરી શકું. હું તો બેઠો છું તમારી પ્રતીક્ષા કરતો કરતો, હવે તમારે જ આવવાનું છે, તમારે જ મારા દિલના બારણાને ઉગાડવાના છે. હું કાંઈ મારી મેળે મારા દિલના બારણાને ઉગાડી શકું તેમ નથી, તો તમે પ્રેમપૂર્વક મારા બારણે ટકોરા મારો, અંદર આવી જાઓ, મારા બારણાને ઉગાડો, જેથી મારું જીવન ધન્ય બની શકે. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણ. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણ. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણ. મારે તો શ્યામ તને સાચો ગણું. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું. બારણા ઉગાડી આવે જો અંદર, બેસે જો મારી પાસે તો શ્યામ તને સાચો ગણું. બેસે જો મારી પાસે તો શ્યામ તને સાચો ગણું. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું. રાહ જોઈને થાકી નથી હું, રાહ જોઈને થાકી નથી હું. આવજે જરૂરથી આજે તો શ્યામ તને સાચો ગણું. જે જરૂરથી આજે તો શ્યામ તને સાચો ગણું. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું. બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું. શ્યામ તને સાચો ગણું. બંધ બારણે
ગોવિંદ બારણે ટકોરા મારે તો સાચો ગૌ
બંધ બારણે ટકોરા મારે તો
તને સાચો ગણું બંધ ધારણે આપે પ્રભુ તારું તો શ્યામ તને સાચો ગણું
બંધ બારણે ટકોરા મારે તો શ્યામ તને સાચો ગણું
બંધ બારણે ટકોરા
મારે તો શ્યામ તને સાચો ગણું
ભગવાનની સાથે આવી રીતે ધ્યાન નામ સ્મરણ કરવા બેસીએ ત્યારે પણ વાર્તાલાપ માનસિક રીતે કરતા શીખીએ મન એકદમ એકાગ્ર થઈ વચ્ચે વચ્ચે ભજનોનો આધાર લેવાથી પ્રાર્થનાનો આધાર લેવાથી પોતાના અંતરના ભાવોનું આત્મનિવેદન કરવાથી ભક્તોએ આવી રીતે આત્મનિવેદન કર્યું ભગવાનની સાથે વાતો જ કરી અને એમને મન સહેલાઈથી ભાવ વિભોર બનીને એકાગ્ર બની ગયું એકાંત સ્થાનમાં બેસી અને આવી રીતે આત્માના સંયમની સાધના કરનારા સાધકો પોતાના મનને પરમાત્મા તરફ પ્રવાહી બનાવે ભજન કરો આનંદ કરો કે જેથી આપણું જીવન વધારે ને વધારે સત્વશીલ પ્રભુ પરાયણ બનતું ચાલે ઓમ સર્વે ભવંતુ સુખીન સર્વે ભવંતુ સુખીન હે પ્રભુ સૌને સુખી કરજો સર્વે સંતો નિરામયા સર્વે હે પ્રભુ સૌને દુઃખમાંથી મુક્ત કરજો નિરોગી રાખજો સર્વે ભદ્રાણિ પશ્યંતુ હે પ્રભુ સૌ કોઈને મંગલની પ્રાપ્તિ થજો મા કશ્ચિત દુઃખમાં આપનુયાત હે પ્રભુ કોઈને કોઈ પણ જાતનું દુઃખ પડશો નહીં અમે કોઈને દુઃખી કરવામાં ભૂલે ચૂકે પણ જાણે અજાણે પણ નિમિત્ત ના બનીએ સૌને સુખી કરીએ એવી કૃપા કરજો ત્રણ પ્રકારની શાંતિ આપજો શરીરની શાંતિ નિરોગી સ્વસ્થ શરીર મનની શાંતિ ચંચલતા વગરનું રાગ દ્વેષ સિવાયનું સાત્વિક મન આત્માની શાંતિ અવિદ્યારૂપી અંધકારમાંથી મુક્ત આત્મજ્ઞાન થી પવિત્ર એવું અંતકરણ ત્રણ પ્રકારની શાંતિ આપજો, અમને નહીં પણ બધાય નહીં આપજો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.
બોલો સત્યગુરુ.